जुष्टौ मुक्त गणिर्निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तौ प्रगति बभूव दया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणा श्री हरि कृष्ण महाराजाय नमो। सदा नंद दायिने आनंद घनमृतये श्री सहजानंद स्वामी ने नमो। कठिन तप कारिणे आनंद घनमूर्तये वनवासी श्री नीलकंठवर्णी राजाय नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। छपयावासी श्री बाल घनश्यामाय नमो नमः। सद्गुरु श्री गोपालानंद मुनये नमो नमः। सद्गुरु मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने निष्पवानंद स्वामी नित्यानंद स्वामी सुखानंद स्वामी इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्थ सर्वमुक्तेभ्य प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। वाला भक्तो कालीबाग स्वामीनारायण मंदिर में विराजमान वाला वाला घनश्याम महाराज पूजनीय वाला सर्वे संतो ने वाला सर्वे हरिभक्तो श्रीजी महाराज की कृपा थी अपने बधा खूब सुखी छे। अने भगवानी कथा वार्ता लीला चरित्र सेवा श्रवण भक्ति संत समागम आदि थी नित्य नित्य भगवान तरफ वधारे वधारे जाइए छे। थोड़ाक सजाग रहीने जो भक्ति करिए तो बेड़ो पार थी जाए एवं टाणू छे। माटे समयोचित कथा में हाजरी सेवा में हाजरी भजन करवामां सजागता आपणामां आववी जोईए। आवो मोको वारे वारे मळे नहीं। बहु मोटा भाग या तो श्री हरिनी बहु आपणा पर कृपा त्या बधो चांस मळ्यो छे। आपणे ब्रह्मचारी अचिंत्यानंद स्वामी कृत विवेक शतकनी कथा गई रविवारथी शुरू करी। आज विक्रम संवत 2069 महावत 14 रविवार महाशिवरात्रि से आज तारीख 10/3/2013 श्री स्वामीनारायण मंदिर कारली बाग वडोदरा आयोजित आ रवि सभा में विवेक शतकनी कथा में अपने आगळ वधशुं। स्वामी आ अद्भुत ग्रंथ लख्यो अपना उपर स्वामी बहु मोटी कृपा करी आवी अनुपम वातो आपणने एमणे लखीने आपी ग्रंथना रूपमां। आ काई विद्वान मोटा संतनी नानी सूनी कृपा न कहेवाय। आवो अनमोल ग्रंथ एमणे आप्यो एना बदलामां हूँ अने तमे एमने शुं आपवाना। શું આપી શકીએ બોલો? હાઉ મફત યો લાભ લેવાનો? એક એક વાક્ય, એક એક શ્લોક, એક એક વિવેક, લાખ લાખ રૂપિયા દેતા ન મળે એવું એમણે મફત આપ્યું. કેટલા ઉદાર સંત, એમની કેટલી જગત ઉપર કરુણા. આપણે તો જરાય ઉદાર થતા નથી. બોલો, કોઈ આપણા માટે કેટલું કરે તોય એનું કાંઈ આપણે મનમાં લેતા નથી, ધ્યાનમાં લેતા નથી, ગણતા નથી, વિચારતા નથી, સમજતા નથી. હાવ ઢોર જેવા. શું આપશો અચિંત્યાનંદ બ્રહ્મચારીને? લુખ્ખા મફતિયા લાભ લેવા વાળા હો ને તમે બધા? હરખો પગે નહી લાગી કે સ્વામીને હરખો ધન્યવાદ નહી દે. આપણને આની કોઈ કિંમત નહીં ને, સમજણે નહીં ને, ખબર શું પડે? સમજતા હોય એને સમજ પડે કે ઓહો, આ તો શું કઈ મોટી વાત છે. આવું કોણ શીખવાડે, કોણ કે, આપણું કોણ ભલું કરે? સંત સિવાય સાચી કોણ કહે સારા સુખની વાત? દયા રહી જેને દિલમાં નહીં ઘટમાં ઘાત. બહુ સરસ ગ્રંથ છે સ્વામીએ ગ્રંથ લખ્યો છે. આપણે લાગટ વાંચીએ તો પણ મજા આવે. પરંતુ એક વાત અગાઉથી સ્પષ્ટ કરું, જણાવી દઉં કે ગ્રંથમાં અમે થોડોક વિષયોને ગોઠવવામાં ફેરફાર કરેલ છે. તે શું? તો આમાં ઘણા પ્રકારના વિવેકો છે. તો પ્રથમ કોઈ વિવેક લખ્યો હોય ને પછી થોડા શ્લોકોમાં બીજી વાત હોય ને પાછો વળી એનો એ વિવેક, એને લગતો વિવેક ફરીવાર સ્વામીએ લખ્યો હોય તો એ બે શ્લોકો અમે ભેગા કરી દીધા. એવી રીતે થોડુંક વિષય પ્રમાણે કર્યું છે, તાકે વાત સ્પષ્ટ સમજાય, વધારે ચોખ્ખી થાય. હું પહેલા આ ગ્રંથમાં જે જે સ્વામીએ વિવેક લખ્યા છે એનું લિસ્ટ તમારી આગળ વાંચી જાઉં છું. સૌ પ્રથમ વિવેક લખ્યો છે વાણી વિવેક, પછી હેત વિવેક, સંગ શુદ્ધિ વિવેક, ગુણ પ્રાપ્તિ વિવેક, શક્તિ વિવેક, ભાગ્ય વિવેક, પુરુષાર્થ વિવેક, કાર્ય વિવેક, આશ્રય વિવેક, દાન વિવેક, દાનાદાન પ્રદાન વિવેક, ઓળખ વિવેક, મૂલવણી વિવેક, વ્યક્તિ વિવેક. આ બધા નામ પણ અમે અમારી રીતે આપ્યા છે. સ્વામી આવી કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ શ્લોક વાંચીને આપણને ખબર પડે કે આમાં આ વિવેક સ્વામી કહેવા માંગે છે. વિચાર વિવેક, સુબુદ્ધિ વિવેક, દુર્બુદ્ધિ વિવેક, આવા વિચાર કરાય, આવા ન કરાય એ વિચાર વિવેક કહેવાય, આને સુબુદ્ધિ કહેવાય, આને દુર્બુદ્ધિ કહેવાય, એનો જે વિવેક. સ્વાર્થ વિવેક, મનોવિવેક, દેશકાળ વિવેક, માન વિવેક, સુખ વિવેક, સંપ વિવેક, સમય વિવેક, સાધુતા વિવેક, ઉપાસના વિવેક, મનોશુદ્ધિ વિવેક. આટલી વાતો આમ સીધી પકડાય એવી છે. પછી થોડું પ્રકીર્ણ છે, છૂટું છૂટું, આમ આપણે થોડુંક સમજવામાં વિવેકમાં લેવું પડે. એને પ્રકીર્ણ વિવેક કરીને એક ચેપ્ટર મૂક્યું. એમાં વિશ્વાસ વિવેક, ખાદ્યાખાદ્ય વિવેક, શ્રવ્યાશ્રવ્ય વિવેક, કારણ વિવેક, અનુભવ વિવેક, શુર અને કાયર પુરુષના વિવેક, શુર કાયર વિવેક, સાધર્મ એકતા વિવેક, મહેમાન ગતિ વિવેક, પંડિતા પંડિત વિવેક, ધર્માધર્મ વિવેક, આવા અનેકાનેક વિવેકો છે, પણ આટલું આ ગ્રંથમાં છે. થોડું આજના લેવલે આપણને સમજાય એવું આપણે આમાં ઉમેરી દેહું, મસાલા નાખી દેહું, તાકી આજની આ પેઢીને બહુ જ ઉપયોગી થઈ પડે આ ગ્રંથ, આ કથા. ઇન્સ્ટન્ટ વાનગી, તત્કાળ કામ લાગે એવું થોડુંક હું વિચારું છું. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ આખ્યાન હોય, કોઈ પણ ઇતિહાસ હોય, કોઈ પ્રસંગ, એને આપણે આપણા ઉપયોગમાં આવી જાય એ રીતે જો લઈએ તો કામ લાગી જાય. ખાલી કહેવા ખાતર, ઇતિહાસ ખાતર, સાંભળવા ખાતર, પ્રસંગ ખાતર વર્ણવી અને ભૂલી જઈએ તો કાંઈ આપણા જીવનને સ્પર્શે નહીં, ઉપયોગી ન બને. માટે બધી વાત આપણને ઉપયોગી થાય, આજની પેઢીને, આજના જમાનાને અનુરૂપ તે બધી વાતો બરોબર લાગુ પડે અને જીવન સુધરે. સાંભળનારાને અવશ્ય આમાં બધું ખૂબ મળે એવો વિચાર રાખીને આ બધા વિવેકોની વાત વર્ણવું છું. આપ સૌ ધ્યાનથી સાંભળીએ. તમારા ભેળો જ છું હું, હું વક્તા છું, તમે શ્રોતા છો એવું નથી. આમાં તો વક્તા પણ શ્રોતા છે. વક્તા આખીર તો એક ભગવાન જ કહેવાય, એ કોઈમાં રહીને કોઈના માધ્યમે તમને મને બધાને વાત કહેતા હોય. માટે આપણે તો બધા શ્રોતા જ ગણાઈએ, અને ઘણી બધી વાતો આપણા કામની હોય, આપણે લેવાની હોય, શીખવાની હોય, આગળ વધવાનું હોય, એટલે શ્રોતા રહીએ તો જ એ વાત આપણા ઉતરે. વ્યર્થ સમય બગાડવાની જરૂર નથી. આપણે જીવન સુધારવું છે અને પરમાત્માને પામવું છે, એટલે જિંદગીનો બધો સમય સારી રીતે વપરાય એ બહુ જરૂરી છે. સમય ખોટો ન વેડફાઈ જાય. એક વાત એ પણ સમજવા જેવી છે કે આટલા બધા વિવેક સ્વામીએ આ ગ્રંથમાં લીધા તો સૌ પ્રથમ સ્ટાર્ટ વાણી વિવેક થી કેમ કર્યો હશે? સમજવા જેવી બાબત. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી પોતાના આશ્રિતોના, યા તો સર્વ જીવ પ્રાણી હિતાવ, સૌના કલ્યાણ માટે. એમાં સૌ પ્રથમ પહેલી આજ્ઞા હિંસા ન કરવી તે લખી. એ પણ ઘણું બધું કહી જાય છે કે પહેલી આજ્ઞા આ કેમ લખી, કે મારા આશ્રિતો એ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરે. હિંસા યાને કે પરપીડનમ, બીજાને પીડા કરવી એને હિંસા કહેવાય, એ ન કરવું. કારણ કે અહિંસા સમાન કોઈ ધર્મ નથી. બધાય ધર્મ પાળો, અને જો તમે પરને પીડા કર્યા કરો તો તમારો એકેય ધર્મ ફળીભૂત થાય નહીં. હૌથી મોટા મોટો ધર્મ કોઈને દુખવા નહીં, પીડવા નહીં. જીઓ ઓર જીને દો, સુખી રહો ઓર સુખી રહેને દો, શાંતિ ભોગવો, બીજાને શાંતિ માણવા દો, શાંતિમાં રહેવા દો. આનાથી એકેય શ્રેષ્ઠ ધર્મ નહીં. એટલે ધર્મ લખવા બેઠા ભગવાન પોતે, ત્યારે પહેલો સર્વ ધર્મના પ્રાણ સમો ધર્મ લખ્યો, હિંસા ન કરવી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ અહિંસા પરો ધર્મ એવું સર્વશાસ્ત્ર કહે. વળી આપણે ત્યાં અનેક સંપ્રદાયો છે, પંથો છે, મતો છે, આમ બધા અલગ અલગ સિદ્ધાંતો ધરાવે છે. પરંતુ એક બાબતમાં બધા એક છે. એ કઈ બાબત છે? હિંસા ન કરવી. જૈન સંપ્રદાય કર્મવાદી છે, તો આપણે ભગવાનવાદી છે. એમાં શંકરાચાર્ય અદ્વૈતવાદી, વલ્ભાચાર્ય કવેલા દ્વૈતવાદી, આ બધા મોટા મોટા થયા. એમના આ બધી બાબતમાં અલગ અલગ મત ખરા, પણ હિંસા કોઈની ક્યારેય કરવી નહીં, એ બધા એમાં એક જ વાત છે. બધા સંપ્રદાય, બધા મત એમાં એક. એટલે એ વાત અતિ ઉત્તમ એમ જાણી ભગવાન સ્વામી નારાયણે હિંસા કરવી નહીં એ પહેલી આજ્ઞા કરી. એ જ રીતે ચિંત્યાનંદ બ્રહ્મચારીને મનમાં એમ થયું કે આ દુનિયામાં સુખી થવા માટેના તો અનેક વિવેકો છે, પણ મોટા ભાગના માણસો સુખી અને દુખી થવામાં વાણીનો વિવેક અને ન વિવેક હોવાથી જ નિમિત્ત બને છે. વાણી વિવેક જ નિમિત્ત બને છે. સુખી અને દુખી થવું એ બોલવા ઉપર નિર્ભર છે. એટલે પહેલો વિવેક એ લખ્યો. એક દિવસ મેં કહ્યું હતું, મારા માનવા મુજબ જીવનમાં 90% દુઃખ વાણી વિવેકના અભાવે માણસને આવે છે, બાકીનું 10% જોશે. 90% દુઃખ વાણી વિવેકના અભાવે ભોગવવું પડે છે, આવે છે. જો વાણી વિવેક આવડી જાય તો 90% દુઃખનો સફાયો થાય, પછી 10% આપણા બીજા ત્રીજા પ્રારબ્ધ ને આને તાને લઈને આવે, સમજ્યા, કારણ વગેરે આવે. મોટા ભાગના માણસ અને તમે પણ તમારી જિંદગીમાં જરા વિચારીને જોઈ લેજો, ન બોલવાનું એમાંય કટાણે, એમાંય એ બોલવા જેવો પ્રસંગ ન હોય એવા સમયે તમે બોલી નાખો, એનો તમને અને બીજાને ઉદ્વેગ થાય થાય ને થાય. બોલવામાં ખાસ કરીને અમુક બાબત છે, એક ક્યાં બોલવું, બીજું ક્યારે બોલવું, ત્રીજું કેવું બોલવું, ચોથું કેટલું બોલવું, આ અગત્યના પોઈન્ટ છે. ક્યાં બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, કઈ રીતે બોલવું, આ બધું વાણી વિવેકમાં આવે. આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર જરૂર પડે કે મને જે આ ઉદ્વેગ અશાંતિ થઈ અથવા દુઃખ આવ્યું એ શેમાંથી આવ્યું, લગભગ બોલીમાંથી હોય. આ જગતમાં માણસને બીજું બધું આવડવું કદાચ અઘરું હશે, પણ બોલતા આવડવું તો બહુ અઘરું છે. આ દુનિયામાં જગતમાં બધું જ મહત્વનું હશે માનવીને સુખી થવા માટે, પણ એ બધાય કરતા બોલવું એ સૌથી વધારે મહત્વનું છે. વાણી વિવેક અતિ મહત્વનો, બધા વિવેકોમાં એ સિરમોડ વિવેક છે. માટે વિવેક શતક ગ્રંથ લખતા સ્વામીએ હૌ પહેલા વાણી વિવેક ટોપિક લીધો. એક બીજી દ્રષ્ટિથી વાત કરું, આ સંસારમાં આપણે જ પ્રાણી છીએ એવું ક્યાં છે? અનેક પ્રાણીઓ છે, ચાર પગાળા, છ પગાળા, આઠ પગાળા, અનંત પગવાળા. પરંતુ બોલવાની સુવિધા ભગવાને એક મનુષ્યમાં જ મૂકી છે, બીજી કોઈ યોનિમાં બોલવાની વ્યવસ્થા પરમેશ્વરે કરી જ નથી. ત્યાં વાણી નથી, આપણે 52 અક્ષર છે, શબ્દ છે, વાક્ય છે, વાક્ય રચના છે, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ. માણસને જ આ વ્યવસ્થા ભગવાને આપી છે, એક જ મનુષ્યને. 84 લાખ યોનિમાં માત્ર એક મનુષ્ય જ પ્રાણી એવું છે કે જેને ભગવાને વાણી આપી છે, શબ્દો આપ્યા છે, વાક્યો આપ્યા છે, પોતાના દિલના ભાવને પ્રગટ કરવા માટે ભગવાને મનુષ્યને આ ઉત્તમમાં ઉત્તમ દેન આપી છે કે જે એકબીજા વિચારોની આપ લે કરી શકે. આ અન્ય પ્રાણીઓમાં અન્ય સંકેતો દ્વારા એકબીજાની મનોદશા બતાવતા હશે, એની રીતે એ સંકેત કરીને ભાવ પ્રગટ કરતા હશે. ગાય વાસળાને ચાટીને ભાવ પ્રગટ કરે, માથું મારીને ક્રોધ પ્રગટ કરે, બીજા ત્રીજા નખરા બીજા ત્રીજું બધું હોય બધા પ્રાણીઓમાં. પણ મનુષ્યમાં જે વ્યવસ્થા ઈશ્વરે મૂકી છે તે વ્યવસ્થા અન્ય કોઈ શરીરમાં નથી. કેટલી બધી ભગવાનની મોટી કૃપા માનવ દેહમાં પ્રાણીઓમાં છે, કહો, અદભુત વાત છે. હવે બીજી વાત, વાતચીતની કળામાં મનુષ્યના સંસ્કાર વ્યક્ત થાય છે. વાતચીતની કળામાં મનુષ્યના સંસ્કાર વ્યક્ત થાય છે. બોલીમાં એનો આખો અંદરનો ભાવ સાંભળનારાને જણાઈ આવે છે. શબ્દમાં, વાણીમાં આ સહજ તાકાત રહેલી છે. સહજ, એમાં જોર નથી કરવું પડતું. શબ્દ બહુ તાકાત વાળો છે, બહુ જ તાકાત વાળો છે. કહેવાય છે અમુક પુસ્તક, અમુક લેખ, અમુક કાવ્ય, અમુક છંદ એને વાંચતા સાંભળતા સમાજમાં બહુ મોટો ખળભળાટ થાય છે, યુદ્ધો ફાટી નીકળે છે અને શબ્દે શબ્દે અનેક માણસો મરી જાય છે. જોઈ તમે તાકાત, શબ્દ જબરજસ્ત વસ્તુ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું શબ્દમાં બહુ તાકાત છે. આપણે ક્યારેય એની બાબતમાં ઊંડા ઉતર્યા નથી, શબ્દની તાકાતને આપણે ક્યારેય માપી નથી, સમજ્યા નથી. આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, પણ ક્યારેય ઊંડું વિચાર્યું નથી કે શબ્દ એ કેટલી તાકાત વાળી વસ્તુ છે. વિચારીએ તો ખબર પડે કે શબ્દ શું શું ખેલ કરે છે. બોલી નાખીએ છીએ, સાંભળી નાખીએ છીએ, પછી કઈ મગજ લાંબુ એમાં હાલતું નથી આપણું. એ તો મોટા પુરુષોને આમાં ખબર પડે કે શું છે. શબ્દમાં તાકાત જાજી હે સંતો, શબ્દમાં તાકાત છે જાજી, શબ્દમાં તાકાત છે જાજી હે સંતો, શબ્દમાં તાકાત છે જાજી,
શબ્દમાં તાકાત છે જાજી હે સંતો,
શબ્દમાં તાકાત છે જાજી.
શબ્દો માં તાકાત છે જાજી, હે સંતો શબ્દ માં તાકાત છે જાજી, શબ્દ થી રાજી કુરાજી, હે સંતો શબ્દ માં તાકાત છે જાજી,
શબ્દ થી રાજી કુરાજી,
શબ્દ થી માણસ રાજી થાય, શબ્દ થી કુરાજી થાય, શબ્દ હસાવે ને શબ્દ રડાવે, શબ્દ ફસાવી દે છે, શબ્દ મારે છે શબ્દ તારે છે,
શબ્દ મારે છે શબ્દ તારે છે,
શબ્દ મારે છે ને શબ્દ તારે છે,
શબ્દ મારે છે શબ્દ તારે છે,
શબ્દ બુડાડી દે છે, હો સંતો શબ્દ માતા કાત જાજી,
શબ્દ માતા કાત જાજી, શબ્દ માતા
જે શબ્દ દે છે બુડાડી, હે સંતો શબ્દ માતા કાત જાજી,
શબ્દ માતા,
એક જ આ શબ્દ માથું કપાવે, શબ્દ માથું અપાવે,
એક જા શબ્દ માથું કપાવે, શબ્દ માથું અપાવે,
એક જ આ શબ્દ માથું કપાવે, શબ્દ માથું અપાવે, શબ્દ અમૃત છે શબ્દ જહેર છે,
શબ્દ
અમૃત છે શબ્દ જહેર છે, શબ્દ સુધારે બાજી, હે સંતો શબ્દ માતા કાત જાજી,
શબ્દ સુધારે
શબ્દ છે સાધના, શબ્દ છે વાસના, શબ્દ ફૂલ ને ત્રિશૂલ, શબ્દ આગ છે શબ્દ બાગ છે, શબ્દ જ આગ છે ને શબ્દ જ બાગ છે, શબ્દ શાંતિ અશાંતિ, હે સંતો શબ્દ માતા કાત જાજી,
શાંતિ અશાંતિ, હે સંતો શબ્દ માતા કાત જાજી,
શબ્દ જ્ઞાન છે શબ્દ અજ્ઞાન છે, શબ્દ બોલો વિચારી,
શબ્દ જ્ઞાન છે શબ્દ અજ્ઞાન છે, શબ્દ બોલો વિચારી,
શબ્દે જ્ઞાન થાય શબ્દે અજ્ઞાન થાય, શબ્દ બોલો વિચારી,
શબ્દ જ્ઞાન છે શબ્દ બોલો વિચારી,
શબ્દ સાથે રમત ના કરીએ,
શબ્દ સાથે રમત ના કરીએ
જી, શબ્દ ની સાથે રમત ના કરીએ, હો શબ્દ ઉમંગ ને ઉદાસી, હો સંતો શબ્દ માતા કાત જાજી,
શબ્દ ઉમંગ ને ઉદાસી, શબ્દ માતા કાત જાજી,
બોલવું કાયમ જાણપણાની સાથે હો પર સહનો ભલો જ કરવા
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 એ બોલ જો હા કે નાજી ઓ સંતો શબ્દ માતા કાત જાજી હો
બોલ જો હા
જાજી સંતો શબ્દ માતા હાથ જાજી હો અજે શબ્દ થી રાજી કુરાજી હે સંતો શબ્દ થી રાજી કુરાજી હો તાકાત જાજી છે શબ્દમાં તાકાત જાજી શબ્દ વિશે લગભગ આ પદમાં કહેવા જેવું ટૂંકમાં કહેવાય ગયું. સમજવું હોય તો ઘણું સમજી લેવાય એવું છે, પણ વિવરણ કરીએ તો વધારે સમજાય, થોડી બુદ્ધિ હોય એની સમજાય છે. ભગવાન શ્રી હરિએ મનુષ્ય દેહમાં આપણને 10 ઇન્દ્રિયો આપી છે. એ માયલી એક ઇન્દ્રિય જીભ છે, જેનો વિષય વાણી છે, આંખનો વિષય જોવું, કાનનો વિષય સાંભળવું, નાકનો વિષય સૂંઘવું, ત્વચાનો વિષય સ્પર્શ કરવો. પણ બીજી બધી ઇન્દ્રિયોને કામ એક અને ઇન્દ્રિય બે, આંખ ને કામ જોવાનું એક અને આંખ બે, સાંભળવાનું કામ એક અને કાન બે. એક બંધ થઈ જાય તો વ્યક્તિ કામ ચાલે. સૂંઘવાનું કામ એક, નાખોરા બે. જીભની બાબતમાં એનાથી ઉલટું છે, કામ બે અને જીભ એક. સ્વાદ લેવો અને બોલવું બે કામ જીભ કરે છે. કોઈ માણસ વધારે ખાતા સંભાળતો હોય તો એ જોરદાર હોય એમ કહેવાય કે નહીં? બીજા બધા એક કામ બે થી સંભાળાતા હોય તો આ બે કામ એકલી સંભાળે. બોલો, જીભ. સ્વાદ પણ જીભથી આપણે લઈએ છીએ અને શબ્દો પણ જીભથી જ બોલીએ છીએ. હાલવાનું કામ એક છે પણ પગ બે છે, લેવા દેવાનું કામ તો એક જ છે પણ હાથ બે છે. ભગવાને જીભમાં બે કામ મૂક્યા છે, એ બે સંભાળે છે. જબરી તાકાત વાળી છે, અદભુત છે. પછી મજાની વાત એ છે કે એને બે કામની જવાબદારી સોંપી એ સતત વ્યસ્ત રહે એવી રીતે એને રાખવામાં આવી તો એ વધારે પડતો તોફાન ન કરી નાખે. એટલા માટે શું કર્યું? એને પેક રાખી. બીજી ઇન્દ્રિયો બધી ખુલ્લી છે, જો આંખ કાન નાક, એ અંદર પેકિંગમાં નથી. જીભને પેકિંગ કરીને ભગવાને આપી છે, અંદર રાખી છે, એ એની વિશેષતા છે. વળી ઉપર 32 રક્ષક રાખ્યા છે, બોર્ડર છે, જો ખાંભા 32. વળી જીભમાં આડકું નથી, પણ હાડકા ભાંગી નાખે, એક શબ્દ જો એવો બોલી નાખે તો આપણે હાડકા ભાંગવી નાખે. એક ભાઈએ એક ભાઈને એવું કીધું, એક શબ્દ જો આગળ બોલ્યો ને તો તારા 64 દાંત પાડી નાખીશ. એટલે બાજર વાળાએ કીધું કે માસાઈ, દાંત 32 હોય તમે 64 પાડી નાખવાની વાત કેમ કરો છો? તો કે મને ખબર જ હતી તું વચમાં ટપકીશ એટલે 32 તારા. મધુર વાણી શરીર માટે અમૃત છે અને હાડકા માટે આરોગ્યપ્રદ છે. મધુર વાણી આપણા શરીર માટે અમૃત જેવી અને હાડકા માટે આરોગ્યપ્રદ છે. કારણ કે મધુર વાણી બોલીએ ત્યાં સુધી હાડકા હેમખેમ રહે, એનું આરોગ્ય બગડે નહીં. ને વાત ન મનાતી હોય તો હમણાં અહીંથી ઉઠો, ત્યારે જમવા જાઓ, ત્યારે કોકને નાની એવી દઈ જજો, એટલે અનુભવ થઈ જાય. એમ માણસની ઉન્નતિ કે અવનતિનો આધાર જીભ છે. ક્યારેય આપણે આના ઉપર બહુ વિચાર નહીં કર્યો હોય, ધ્યાન નહીં આપ્યું હોય, પણ હવે જોઈ લેજો આ વિવેક શતકની કથા સાંભળ્યા પછી કે આપણી ઉન્નતિ ને અવનતિમાં આપણી વાણી કેટલો ભાગ ભજવે છે. આપણી આજ દિવસ સુધી જે ઉન્નતિ નથી થઈ, અવનતિ જ રહી છે, તો એમાં આપણી જીભનો કાંઈ ભાગ કરો? આપણે નાના રહ્યા, દુખી રહ્યા, હેરાન થયા, એમાં આપણી જીભનો કાંઈ ભાગ છે? એ થોડુંક વિચારી લેજો, વિચારવા જેવું છે. માણસની ઉન્નતિ કે અવનતિનો આધાર જીભ છે. જીભ ઝેર અને અમૃત બંનેની ખાણે છે. બોલો, એક વિચિત્ર વાત છે, બંનેની ખાણ. નહીતર જે ખાણીમાં અમૃત નીકળતું હોય તે ખાણીમાં ઝેર ન નીકળે, અને જે ખાણીમાંથી ઝેર નીકળતું હોય તે ખાણીમાં અમૃત ન નીકળે. આપણને ખબર છે, પણ આમાંથી તો બે વાનું નીકળે. જેમ સમુદ્રમાંથી ઝેર નીકળ્યું ને સમુદ્રમાંથી જ અમૃત નીકળ્યું, એમ જીભમાંથી ઝેર ને અમૃત બે નીકળે છે. તમારે શું કાઢવું છે તમારા ઉપર આધાર છે. ઈસુની એક વાત છે, ઈસુની 30 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ઈસુ હાવ સામાન્ય મિસ્ત્રી કામ કરનારો મજૂર હતો. પછી એનામાં કંઈક દેવી શક્તિનો સંચાર થયો અને એ બહુ મહાન માણસ બન્યો. એનો ઇતિહાસ આવો છે. 30 વર્ષ સુધીનો તો એના જીવનનો કોઈ પ્રસંગ ઉપલબ્ધ નથી, બધું પછી શરૂ થાય એના કાર્યો ને એની વાતો ના તેન બધું. પણ એમ કહેવાય છે કે એ બહુ જ્ઞાની માણસ હતો, એનું વ્યક્તિત્વ અદભુત હતું. અને વાત એ સાચી, કાંઈક હશે ત્યારે જ ભગવાને એનામાં શક્તિઓનો સંચાર કર્યો હશે. પાત્રતા હોયા વિના તો કાંઈ ભગવાન કોઈનામાં પ્રવેશતા નથી, કાંઈ કરતા નથી. ઈસુ એક બહુ મોટા શેઠને ત્યાં નોકરી કરતા, લાકડાનું કામ કરતા, અને બહુ જ્ઞાની એટલે જ્ઞાનની વાતો કર્યા કરે. એનો શેઠ પણ સાત્વિક. ઈસુની વાત સાંભળવામાં એને રસ પડતો, એટલે અવારનવાર ઈસુ કામ કરતો હોય ત્યાં આવીને એનો શેઠ બેહે અને વાર્તાલાપ થાય. એનો શેઠ વાત સાંભળવા આવતો એના નોકર પાસે. એક દિવસ ઈસુના માલિકે ઈસુને એક પ્રશ્ન પૂછ્યો કે ઈસપ, આપણા શરીરમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ કયું? ઈસુએ કહ્યું કે માલિક જીભ. અચ્છા, જીભ બહુ શ્રેષ્ઠ? તો કા, જીભ જેવું એક કઈ શ્રેષ્ઠ અંગ નહીં. આંખ નહીં વટી જાય તો કે આંખ નહીં વટી જાય. આ દુનિયામાં આંખે જેટલાને દુઃખ નથી દીધું એટલાને જીભે દુઃખ દીધું છે અને સુખ દીધું છે, એટલે ઈસુએ જવાબ આપ્યો કે તો આંખ નહીં વટી જાય. ઠીક, બહુ સરસ. હવે એ બતાવો કે આ માનવ શરીરમાં ખરાબમાં ખરાબ અંગ કયો? તો કે માલિક જીભ. કેસી બાત કરતે હો, હારામાં હારું અંગ જીભ અને ખરાબમાં ખરાબ અંગ જીભ. તો કે આ માલિક સમજાણો નહીં. ત્યારે કે માલિક આ જીભમાં જ બધું છે, ઝેર ને અમૃત બધું. જો સારું બોલતા આવડે તો આપણો બધે જ આદર થાય, બધા જ માણસ તરફથી પ્રેમ મળે, બધા જ માણસ આપણને સહાય કરે, મદદ કરે, આપણા વખાણ કરે. સારું બોલતા આવડે તો સુખદાયી થાય, અને જો જીભ ખરાબ બોલે તો બધેથી તિરસ્કાર મળે, અપમાન થાય. માટે જીભ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ અને સારામાં સારો અંગ છે. સમજાય? માલિક બહુ ખુશ થઈ ગયા. ઈસુ તને ક્યાં બાત કી, બહુ અચ્છી બઢિયા બાત કી, અરે દોસ્ત કમાલ કર દીધો. એટલે ઈસુએ પૂછ્યું કે તમે રાજી થયા ને? અરે કેસી અદભુત બાત કી, ક્યો ના હમ ખુશ હો. તમે રાજી થયા એનું કારણ શું માલિક? મારી સુંદર વાણી ને. અરે ક્યા બાત હૈ દોસ્ત, તુને પ્રમાણ ભી દે દિયા, પ્રેક્ટિકલ કરવા દિયા. ત્યારે ઈસુ બોલ્યો, માલિક આપ કુછ સમજતે નહીં, કેવલ ક્યા બઢિયા બાત હૈ, કિતની સુંદર બાત કી, એસે હી બોલતે જા રહે હો. તુમને ભેજા હૈ કે અહી નહીં? તહી માલિકે કીધું, ચોપ મૂર્ખ, એ ક્યાં બકવાસ કરને લગા. એક શબ્દ પણ આગળ બોલ્યો તો ખબરદાર. ત્યારે ઈસુએ કીધું કે માલિક નારાજ થયા ને, એનું કારણ મારી જીભ જ ને. હું સારું બોલ્યો તો હું તમારો એક સામાન્ય નોકર છું, તો પણ તમે મને દોસ્ત કીધો, અને હું જરાક તમારું ખરાબ બોલ્યો ત્યાં તમે મને મૂર્ખ કીધો. માટે શરીરમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ જીભ અને ખરાબમાં ખરાબ અંગ પણ જીભ છે. એનો શેઠ રાજી થઈ ગયો. માટે સ્વામીએ પહેલો વિવેક લખ્યો વાણી વિવેક. અદભુત લખ્યું છે. અને એમાંય પણ વાણી વિવેક છે, પણ એમાંય અગત્યનો વિવેક છે, સમયોચિત વાણી બોલવાનો. એ લખ્યું,
સરસા પ્યરસા ભાતિ વાર્તે વાવશરમ વિના યથા શૃંગાર રસયુગ વાર્તિકા કીર્તિ તારણે. આ ચિંત્યાનંદ બ્રહ્મચારીનો શ્લોક. સરસાપી અરસા ભાતી વાર્તેવ અવસરમ વિના,
એવું કીધું. સરસાપી બહુ રસવાળી હોય છતાં પણ અરસા ભાતી બિલકુલ ખરાબ લાગે તમારી વાત. અરે કારણ હું ભાઈ? હે, ખરેખરી ગળી ખીર કરી હોય તોય પણ કડવી લાગે, એનું કારણ તો કઈક હોય કે ન હોય? હોય ને. શું? તો કે અવસરમ વિના. વાતનું ટાણું ન હોય, અવસર ન હોય, સમય ન હોય અને તમે બોલો તો એ ખરેખરી વાત હોય, હારી હોય તો પણ ખરાબ લાગે. બોલો, એની એ વાત સમય પાકે ત્યારે જો કો, અમૃત જેવી લાગે. જુઓ, કાચી કેરી ખાટી લાગે કે ન લાગે? એની એ કરી બે પંક્તિ જવા દો, ખરેખરી મીઠી થાય કે ન થાય? કેમ જે પાકી, સમય પાક્યા પહેલા, સમય આવ્યા પહેલા જો બોલો તમે તો તમારી વાત ઝેર થઈ જાય. પણ મોટા ભાગના માણસોને ક્યારેય ધીરજ રહેતી હોતી નથી. ટાણું કટાણું જોયા વગર ભખ ભખ માલકર આવે, હું જીભથી જ ઓકવા જ માટે. એટલે હારી હારી વાતો પણ કાંઈ કામમાં આવતી નથી, હાવ ફેલ જાય છે. એટલું જ નહીં પરંતુ ઉલટાનું કેટલું નુકસાન કરી નાખે છે. એક દાખલો આપ્યો, યથા શૃંગાર રસ યુગ વાર્તિકા કીર્તિતા રણે. શૃંગાર રસની વાત તો બહુ હારી કહેવાય કે નહીં? બધા માણસને ગમે, એના ઉપર તો આખી ફિલ્મી દુનિયા હાલે છે. ફિલ્મી દુનિયામાંથી એક શૃંગાર રસ કાઢી લો, જો બધું ભાંગીને ભૂકો થઈ જાય, બધા હીરો હિરોઈન ભીખ માંગે, ઘર ભેગા થાય. શૃંગારી ગીત, શૃંગારી હાવભાવ વાતો કે છે. શૃંગાર રસ વાળી વાત બધાને હારી લાગે, પરંતુ યોદ્ધો જયારે રણ મેદાનમાં ગયો હોય ને, હામ હામી શત્રુઓ તરવાર લઈને જયારે ઉભા હોય, લડાઈ થવાની હોય, એ વખતે છે ને એ ગીત નો મુકાય. સમજાણો, શૃંગારની વાત ત્યારે કઢાય નહીં, એ વખતે કડવી ઝેર લાગે. કેમ જે એ ટાણો નથી એ વાત કરવાનું, સમય જોઈને વાત કરાય. આવો વિવેક અચિંદ્યાનંદ સ્વામીએ પહેલો શીખવાડ્યો. સમય જોઈને વાણી બોલો મારા ભાઈ. પ્રભાતિયા કેટલા સારા, પ્રાત થયું રે મન મોહન પ્યાર. પ્રભાત ફેરીમાં ગાવ તો બહુ સારા, પણ ભજન સંધ્યામાં લલકારો તો લોકો દાંત કાઢે. એની વસ્તુ બોલો, સમય બદલ્યો તો ખરાબ કહેવાય. સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ. તમને નવાઈ લાગશે કે ભાઈ ભગવાનના નામમાં સમય હોય ને? વિવાહ ટાણે ગણપતિ ને મરવા ટાણે રામ. સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ. ભુરુના લગ્નની વાત કરે છે, તે વાહન ક્યાંય મળ્યું નહીં, તે એમ્બ્યુલન્સ લેવા અને શણગારી અને બધો એમ્બ્યુલન્સનો દેખાવ દાબી દીધો. અને માલકી જાનડ્યું ને ભૂરું બધા બેસી ગયા. એટલે ઓલો કે ભાઈ હવે કઈક લગ્નના ગીત તો ગાવ. એક જાનડ્યું ને આવડે નહીં, તો કે ભાઈ કઈક એવા કેસેટ હોય તો વગાડો. સમજાણો, એ કેસેટ શરૂ કરી. હવે એ મૃત વાહિનીમાં તો કેવું હોય કેસેટ, હે રામ હે રામ. રામનું નામ છે ને, પણ સારું લાગે. તું હી સવારે તું હી બિગાડે. સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ. એ બાપા, એમાં ઈ નો સારું લાગે. ભગવાનની ધૂન જ છે, નામ જ છે, પણ હવે ન્યાનો શોભે. ત્યાં તો કઈક બીજું ગીત ગાવ લગ્નનું તો સારું લાગે. વિવાહ ટાણે ગણપતિ હારા લાગે, ગણપતિની સ્થાપના થાય. હું મરવા ટાણે ત્યાં થોડા ગણપતિ રખાય. સમય ઉપર જો ધ્યાન ન રહે તો સુખી કોઈ દી થવાતું નથી. જયપુરના રાજા સ્વર્ગવાસી થયા. એનો દીકરો જયસિંહ હતો, એ 10 વર્ષનો હતો અને એને જયપુરની ગાદીએ બેહાડ્યો હતો. અને તે દિવસે ભારતનું શાસન દિલ્હીમાં મુસલમાનના હાથમાં હતું. કામ પ્રસંગે નાના 10 વર્ષના જયસિંહ ને દિલ્હી બાદશાહ ને મળવા જવાનું થયું. એના હેઠે ખંડિયા રાજા ને રાજ્ય એના તાબામાં, એટલે જવાનું થાય. હવે ત્યાં ઔરંગઝેબ રાજ કરે છે. કારભારીઓ એ 10 વર્ષના જયસિંહ ને શીખવાડ્યું સલામ કેમ કરવી, કેમ જવું અંદર, વાતચીત કેમ કરવી, બધું શીખવાડ્યું. પછી અંતે તેની માતા પાસે ગયો જયસિંહ, કે દિલ્હી જાઉં છું ઔરંગઝેબ ને મળવા. ત્યારે એની માતાએ એક વાક્ય શીખવાડ્યું કે બેટા પ્રસંગ હોય એવું બોલજે, આટલું શીખવાડ્યું કે બેટા પ્રસંગ હોય એવું બોલજે. બહુ સારું. પછી દિલ્હી ગયા, ઔરંગઝેબ ને મળવા ગયા. તે વખતે ઔરંગઝેબે આના બે હાથ પકડી લીધા અને પછી એમ પૂછ્યું, હવે હું કરીશ? આવું થયું, બે હાથ જાલીને પછી હવે હું કરીશ, એટલે કે મેં તને કેદ કરી લીધો એમ, તારું રાજ્ય બાજ્ય બધું હડપ કરી લઈશ, હવે તું શું કરીશ? ત્યારે એની માનું વેણ યાદ આવ્યું કે દીકરા પ્રસંગ હોય એવું બોલજે. એટલે એ બોલ્યો કે જહાપના, આ દુનિયામાં કોઈ સ્ત્રીનો હાથ પુરુષ પકડે, એક જ વાર પકડે, એક જ હાથ પકડે, તો એ આખી જિંદગી સ્ત્રીને પાલવે છે ને કોઈ દી ચિંતા રહેતી નથી. તો તમે તો મારા બે હાથ ઝાલ્યા છે, મારે શું ચિંતા હોય? આ છે સમયોચિત વાણી. ઔરંગઝેબ ખુશ થઈ ગયો, હુકમ કર્યો કે જયસિંહ નો રાજ્ય હવાયુ કરી દો. ઇતિહાસમાં જયસિંહ હવાયો ગણાનો, એનું રાજ્ય હવાયું કરી દીધું. એટલું બધું વાણીમાં રહ્યું છે. બોલતા આવડે તો સુખ થાય, ને ન બોલતા આવડે તો દુઃખ તો છે જ. અને આપણને ખબર નથી પડતી કે મને બોલતા ન આવડ્યું એમ. કોઈ દિવસ આપણે આપણો વાંક કાઢ્યો નથી કે મને બોલતા ન આવડ્યું. મને બોલતા નથી આવડતું એવું તો કોઈ માનવાય તૈયાર નથી. બોલો, કોઈ નો માન, તમે કોઈ, હું ન માનું, પણ શું આપણને આવડે છે બોલતા? અને આપણને બોલતા આવડતું હોય તો આપણે દુખી હોઈએ ખરા? ભલા માણસ વાત કેવી કરો છો? ચકલે આલોટતા હતા ફળિયામાં, એટલે બાદશાહ એ બિરબલના ભાઈને પૂછ્યું, બિરબલનો ભાઈ હશે તેને પૂછ્યું કે આ શું સંજ્ઞા કરે છે, શું કહેવા માંગે છે એમ. ત્યારે બિરબલના ભાઈ એમ કીધું કે તમારું રાજ્ય ધૂળધાણી થવાનું છે, આ ચકલા ધૂળ ઉડાડીને એવો સંકેત કરે છે. ધૂળમાં નાચ ચકલા નાતા હતા જે આવું કીધું. બાદશાહ નો મગજ ગયો, જેલમાં પૂરી દીધો. બીજે દિવસે બિરબલ બાદશાહ પાસે આવ્યો. બાદશાહ એનો પ્રશ્ન પેલા ચકલા ને ધૂળમાં નાતા જોઈને પૂછ્યો કે બિરબલ આ ચકલા શું સંકેત કરે છે, શું કહેવા માંગે છે? ત્યારે કહ્યું, જહાપના, માત્ર માણસો જ નહીં, આ ચકલા વગેરે પક્ષીઓ પણ આપની ચરણ રજમાં આળવટે છે ને આપણે શરણે આવ્યા છે ને અન્નની આચના કરે છે. બોલો, આપના જ્યાં પગલા પડ્યા છે ને એટલે આપની ચરણ રજ માથે નાખે છે, અન્નની આચના કરે છે. મનુષ્યને તો તમારો મહિમા સમજાય, એ તો સમજાય, બુદ્ધિ હોય, પણ આ પશુ પક્ષીઓને પણ આપનો મહિમા થયો છે અને એ તમને એમ કે છે કે તમારા રાજ્યની વૃદ્ધિ થઈ છે અને હજી પણ વૃદ્ધિ થશે. ખુશ થઈ ગયો બાજ બિરબલ, સાબાશ, માગ માગ, તો મારા ભાઈને છોડી મૂકો. સમય પરની વાણી કામ સુધારે છે. બોલતા આવડે તો કામ બગડી ગયેલું સુધરી જાય, અને નહીતર સુધરી ગયેલું પણ બગડી જાય. ભાઈ બગડી જાય. રસોજ્જિતાપી સમય વાક, લગત્યંગીનામ પ્રિયા વિહા વિવાહેપી યથા ગાલિર લોકાનાલ્લાદ્યત્યલમ. આ એક શ્લોક છે. વિવાહના ગીતોમાં ગવાયેલી ગાળ પણ માણસને સુખ આપે છે. ફટાણામાં ગાળો ગાય ને એ સારું લાગે. બોલો, મુશાળા બેઠા બેઠા હરખાય કે મારું ફટાણા નામ આવ્યું પણ ગધેડો કીધો એનું હું. અને તો એને ગમે કારણ કે એ સમય એવો છે, એ આખો પ્રસંગ એવો છે કે એમાં ગાયલો દે તો સારું લાગે ભાઈ. તેમ રસ વિના ના હોવા છતાં પણ યોગ્ય સમયે કહેલા શબ્દો મનુષ્યને પ્રિય લાગે છે. ભલે રસ વગેરેના છે, ગાયલો જ છે તોય સારા લાગે છે, સ્પર્શ કરી જાય, ગમે છે. સમય જોઈને બોલો તો કામ થાય. કોઈકે કીધું છે કે માણસનો પગ લપસે તો પોતાનું અંગ ભાંગે, પણ જીભ લપસે ને તો કોકના ઘર ભાંગે. બોલો, એક જ શબ્દ બોલવામાં ફેર પડી જાય તો વ્યવહાર તૂટી જાય. એક શબ્દ બોલતા આવડે તો વ્યવહાર તૂટવાનો હોય તો જોડાઈ જાય. એક દીકરીને જોવા માટે મહેમાનો આવેલા, તે બસ સ્ટેન્ડ થી ઉતરી ને આમ ગામમાં ગયા તો એક ભાઈ ને પૂછ્યું, ફલાણું ઘર ક્યાં? કે હા હા આમ વ્યાજ આવ, હા ઓલી ને વાય આવે છે એનું પૂછું છે ને, એની દીકરી ને વાય આવે છે એનું ઘર ને? આ એ ઓલી ઓલા ઓલા પરબાર આવી ગયા, એની બસ માં ચડી ગયા, એની બસ. એક શબ્દે કામ કરી નાખ્યું. બોલો, હા અરે ભાઈ, જમવામાં સંયમ રાખે તો તન તંદુરસ્ત રહે. જમવામાં કોઈ સંયમ રાખે તો એનું તન તંદુરસ્ત રહે, અને વાણીમાં સંયમ રાખે તો તન ને મન બે તંદુરસ્ત રહે. એનો અર્થ તો સમજી ગયા ને, કે વાણીમાં જો સંયમ ન રહે તો તન કે મન એકેયનું ઠેકાણું ન રહે ભાઈ. હા, બે ને દુઃખ થાય. અને એટલા માટે જ કીધું છે ને કે ભાઈ, પાણી ગાળીને પીવો ને વાણી પણ ગાળીને બોલો. પાણી એક વાર ગાળીને પીવું, પણ વાણીને તો જાજી વાર ગાળવી, મનરૂપી ગણનાથી હો વિચાર કરી લેવો. જો ને ભગવાને આપણને અંતકરણ આપ્યું છે, તે શું કામ આપ્યું છે? ગાળવા હારું તો આપ્યું છે, અંદર જે જે વિચારો આવે તેને ગાળવા માટે તો મહારાજે આપણને અંતકરણ આપ્યું છે કે ભાઈ ગાળો બધું, જે અંદર તમને થાય એ સીધું મોઢેથી બહાર ન કાઢો. પણ ઘણા લોકો અંતકરણનો ઉપયોગ જ નથી કરતા. હા, સીધું જ ઇન્દ્રિયો આરે કનેક્શન આપે, વચ્ચેથી ગણણી જ કાઢ નાખે. બોલો, હા, જેવો વિચાર આવે ને એવું બોલે, જેવો વિચાર આવે એવું કરે. યોગ્ય અયોગ્ય ને માટે ઘડી કઈ અંદર આમ કઈ વિચારે જ નહીં ને. હવે માણસ ક્યાંથી સુખી થાય? તમરા બોલ બોલ કરે, ડેડકા બોલ બોલ કરે, કાગડા બોલ બોલ કરે, કોઈને ગમતા નથી, સમજ્યા? પણ સમય પ્રમાણે જે બોલે હવને ગમે. જો કુકડો હવારે જ બોલે, બધાને સારું લાગે, એના ઉપર હવે વિશ્વાસ કરે કે હવાર થઈ ગયું. બોલો, કૂતરો બહેન કોઈને એવું મનાય હવાર થઈ ગયું? એ તો મળો ગમે ત્યારે ભહે. કોયલ વસંત ઋતુમાં જ બોલે, હવને સારું લાગે, એમ સમય પ્રમાણે ટાણે જ બોલે તો હવને ગમે. લવરી કરકેર જ કરે તો કોઈને સારું લાગતું નથી, સમજાણું? પ્રશ્નોત્તર સાગરમાં એક પ્રશ્ન પૂછ્યો, શલ્યમ ચકીમ, એટલે કે શલ્ય શું, એમ બાણ શું? ત્યારે કહ્યું, દુર્વચનમ જનાનામ, માણસોના મુખમાંથી નીકળેલું દુષ્ટ વચન જ બાણ છે. બોલો, એક બહુ સરસ વાત છે. બાપએ દીકરાએ એકબીજાએ કેસ કરેલો, બાપ દીકરાએ. પછી કોર્ટમાં ગયા તો પેલો દીકરાનો બાપ હતો, એને જજે એમ કીધું કે યાર, તમે બે પિતા પુત્ર છો, બાપ દીકરો છો, બંને સમજી જાઓ ને. આ કોર્ટના ધક્કા ને ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? સમાધાન કરી લો ને કેસ પાછો ખેંચી લો, એમાં તમારું ભલું છે, હું તમને સાચું કહું છું, એમ જજે વાત કરી. તમે ક્યાં પરાયા છો? પિતા પુત્ર છો ને શું કોર્ટે ચડ્યા છો? ત્યારે પેલા કાકાએ કીધું કે એ મારો દીકરો ખરો, પણ એમાં ફેર છે. જજ કે વળી ફેર શું? તો કે એ મારો દીકરો જ કહેવાય, દીકરો છે, પણ એ છે ને આંગળીયાટ છે. જજને આમાં સમજી ન પડી. એટલે જજે પ્રશ્ન કર્યો આંગળિયાત એટલે શું? તો કે જો સાહેબ, એની વાત હું તમને સમજાવી દઉં. તમારા બાપ ગુજરી જાય અને તમારી માં મારું ઘર માંડે અને તમે એની હારે આવો, એને આંગળિયાટ કહેવાય? નિર્દોષ છૂટી જવાના હતા, એને બદલે બે વર્ષની જેલ ઠપકારી. જોજો, આવું બોલાય? અર્થ આમ કરાય? એને એમ કે વળી લાંબી ટૂંકી બધી વાત શું કરવાની? સીધી જ વાત કરો એટલે સમજાય. સીધી વાતમાં જેલમાં જવું પડે ક્યારેક. એટલે આમ થોડી ગોળ ફેરવીને બીજી ત્રીજી રીતે કરો તો એની વાત સુખદાયી થાય. એને આવું ઠપ કર્યું. અને એક વાત આપણને બધાને સમજાય એવી છે કે જ્યાં સુધી ન બોલીએ ત્યાં સુધી આપણે શબ્દના માલિક છીએ, પણ બોલી નાખ્યો શબ્દ એટલે એ આપણો માલિક ને આપણે એના ગુલામ. કાઢી નાખ્યો મોઢામાંથી એટલે પછી એ માલિક અને તમે ગુલામ. ન બોલ્યા હોય ત્યાં સુધી તમે માલિક અને શબ્દ ગુલામ. ત્રણ વસ્તુ ક્યારેય પાછી આવતી નથી. વીતેલો સમય ક્યારેય ન પાછો. વહી ગયો ઈ વહી ગયો સમય, વહી ગયો બસ. જોવાની ગઈ તે ગઈ, ફરી વાર જોવાની પાછી ન આવે. સમય વયો ગયો. ફેંકેલું તીર છૂટી ગયું, ગનમાંથી ગોળી ગઈ તી પાછી ના. અને બોલેલો શબ્દ મુખમાં નીકળી ગયો ગયો, પછી પાછો ન આવે. માટે બહુ વિચાર કરીને બોલવું જોઈએ. એક વાર વિચારો, બે વાર વિચારો, ત્રણ વાર વિચારો, દહ વાર વિચારો, પછી બોલો. બુલબુલ કરો માં ભગવાન સ્વામિનારાયણ હરિચરિતામાં સાગરમાં વાણી વિવેક વિશે બહુ વાતો કરે છે.
જૈસો સમય હરિ કરે જોઈ બાતા, જૈસો સમય હરિ કરે જોઈ બાતા, તેહી કરવાત અતિ લગત સુહાતા, તેહી કરવાત અતિ લગત સુહાતા.
ભગવાન સ્વામિનારાયણ ને એવી ટેવ હતી, જેવો સમય હોય એવી જ વાત કરતા.
તેહી કરવાત લગત સુહાતા,
એટલે ભગવાન સ્વામિનારાયણ ની વાત અતિ સારી લાગતી, અતિ શોભતી હતી, અસર કરતી હતી, લોકોને સુખ કરતી, લોકોના કલ્યાણ કરતી ભગવાન સ્વામિનારાયણ ની વાણી. કેમ જે સમય વિચારીને યોગ્ય સમયે ભગવાન શ્રીહરિ વાત કરતા હતા.
સમય વિન કરે અમૃત બાતા, સમય વિન કરે અમૃત બાતા, અમૃત વાત હવે દુઃખ દાતા, અમૃત વાત હવે દુઃખ દાતા.
સમય વિન અમૃત જેવી વાત હોય તોય તે દુઃખદાયી થાય છે. વાતની કિંમત ગમે એટલી ઊંચી હોય, મહાન હોય, પરંતુ સમયના સુભગ મિલન વિના એ વાત કઢાય નહીં.
બુદ્ધિવંત સો જાનત વિવેકા, બુદ્ધિવંત સો જાનત વિવેકા, પશુ કુ ગોળ ખોળ સબ એકા, પશુ કુ ગોળ ખોળ. અંધ કુરૂપ દેખાવ ચેતા, અંધ કુરૂપ દેખાવ ચેતા, એક હી રૂપ કહે સબ તેતા, એક હી રૂપ કહે સબ તેતા. વિન અવસર ભૂમિ અન્ન બોવે, વિન અવસર જેતો બોવે સો તેતો ખોવે,
જેતો બોવે સો તેતો ખોવે.
ભૂમિ વિન કબુ અન્ન નહીં હોવું,
ભૂમિ વિન કબુ અન્ન નહીં
અવસર વિન બીજ દેવે ખો
અવસર વિન બીજ દેવે ખો
બુદ્ધિવંત સો જાનત વિવેકા બુદ્ધિશાળી માણસો વિવેક જાણે છે વિવેકી જન જ બુદ્ધિશાળી કહેવાય પશુને તો ગોળખોળ બધું એકરખું હોય અંધને રૂપ દેખાડો એનાથી શું ફેર પડે ભાઈ અવસર વિના પૃથ્વી ઉપર તમે અનાજ વાવી આવો તો બધું અનાજ જાય એક ખેડૂત હતા વરસાદ વરસ્યો નહોતો અને વાદળા જોયા અને એના મનમાં એમ થયું કે આજ તો વરસાદ આવશે જ બપોર પછી તો વરસશે જ માટે હું છે ને દાણા નાખી દઉં ખેતરમાં એટલે એના પોતાના ખેતરમાં એને દાણા ફેરી નાખ્યા પણ વરસાદ વરસ્યો નહીં અને ચકલે આવી ગયા તે બધા દાણા ખોળીને ખાઈ ગયા બોલો આવું થાય વિન અવસર ભૂમિ અન્ન બોવે જેતો બોવે સો તેતો ખોવે એક વાત સાચી છે કે ભૂમિ વગેરે અન્ન ઉગતું નથી ભૂમિમાં જ અન્ન નાખવું પડે હો વાતની વાત સાચી બાપા તારી પણ સમય વિના અન્ન ન ખાય નહીં અન્ન તમારું વયું જાય વિવેક કર સત્સંગ કહાવે વિવેક બિન કુસંગ દેખાવે ભાઈ વિવેકને લઈને સત્સંગ કહેવાય છે અને વિવેક વિના કુસંગ કહેવાય છે જેટલો વિવેક એટલો સત્સંગ અને જેટલો અવિવેક એટલો કુસંગ સમય વિનહી વાત કરે જેથી અમૃત વાત વિષ લગે તેથી સમય વિનાની તો જેટલી વાત કરે એટલી બધી અમૃત જેવી હોવા છતાંય ઝેર જેવી લાગે છે અસમુખાને હે તાળવા મરકી બોલે વેણ એને કાંટો ન વાગજો ભલે હોય પારિકા શેણ અસમુખા હોય હેતાવળા હોય હસી હસીને મીઠી મીઠી વાત કરતા હોય હે પ્રભુ એને કાંટો ન વાગતા ભલે હોય પારિકા શેણ ભલે એ બીજાના વાલા હોય સ્નેહી હોય સ્વામી હોય પણ એને કાંટો ન વાગતા આનો કહેવાનો અર્થ એવો થાય કે મોઢું ચડાવીને એડિયું પીધું એમ રખડતા હોય ને ખરાબ ખરાબ બોલતા હોય એને ભાલા વાગજો ભલે હોય આપણા શેણ તો નજીક ના ભલે એક બહુ સરસ વાત છે એક રાજાનો દૂત હતો આ મેસેજ લઈને જાય ને સમાચાર લઈને એક રજવાડામાંથી બીજા રજવાડામાં એને દૂત કે જાણ્યું તો આ રાજ્યનો રાજાનો સંદેશો લઈ સામા રાજ્યમાં એ સમાચાર દેવાય ગયો એના બધા નિયમો હોય છે રાજદૂત આવે ત્યારે એને કઈ રીતે બોલાવવા બેહાડવા અંદર લઈ જવા એક સેવક જઈને કે મહારાજ ફલાણા રાજ્ય તરફથી એનો રાજદૂત આવ્યો છે આપની આજ્ઞા હોય તો અંદર લાવું પછી રાજા કે લઈ આવો એટલે અંદર જાય પછી જઈને ઉભો રહે પછી એને નમસ્કાર કરે પછી ઈશારો કરે ત્યારે એને આસનમાં બેહવાનું હોય આ ગયો આસનમાં બેહાડ્યો પછી આ રાજાએ એને પ્રશ્ન પૂછ્યો કે તારા રાજામાં અને મારા રાજામાં શું ફેર ત્યારે આ દૂતે કહ્યું હે રાજન અમારા રાજા બીજના ચંદ્રમા જેવા અને આપ તો સોળેય કળાએ ખીલેલા પૂનમના ચંદ્ર જેવા છો સમયોચિત વાણી બોલ્યો આ વાણી સાંભળીને રાજા પ્રસન્ન થઈ ગયો એક લાખ સોનામર ઇનામ આપો કે એક લાખ સોનામર ઇનામ મળી કે એક શત્રુ રાજાનો દૂત અહીં આવીને મને સોળે કળાએ ખીલેલો ચંદ્રમાં કહે એ કઈ નાની એવી મારા માટે ગૌરવની વાત નથી આપી દો લાખ સોનામર પણ થઈ ઉપાધી લાખ હોનામર લઈને એવો ઘેરે હોનામર મૂકીને જેવો પોતાના રાજાની પાસે ગયો ત્યાં તો અહીંયા એકડે ઠેઠ કચેરી ભરાણેલી દુશ્મન પાસે જઈને તે મારી નિંદા ટીકા કરી એમ બોલો લ્યો હવે આનું શું કરવું એક જગ્યાએથી લાખો નામર મળે પણ હવે આ શું મળશે મજા આવે એવો પ્રસંગ અલ્યા મારા દુશ્મનની સભામાં મારી નિંદા કરી, માફ કરજો. માફી નહીં મિલેગી તુજે મૃત્યુદંડ મિલેગા. લ્યો આને મારી નાખો. આને હાથ જોડ્યો કે મહારાજ એક મિનિટ મારી વાત સાંભળો. કહી દેજે કેવો હોય જલ્દી. મેં આપનું ગૌરવ ઘટાડ્યું નથી, વધાર્યું છે. કેવી રીતે? તમારી સરખામણી મેં બીજના ચંદ્રની સાથે કરી છે. પૂછી લો કોઈને કેમ જે તેને લોકો પૂજે છે. અને બીજનો ચંદ્રમાં દિન દિન પ્રતિ વધતો જાય છે. જયારે પુણ્યમના ચાંદાને કોઈ પૂજતું નથી અને તે દિન દિન પ્રત્યે ઘટતો જાય છે. આપનું રાજ દિન દિન પ્રત્યે વધતું જાય એમ મારું કહેવું છે ને એનું દિન દિન પ્રત્યે ઘટતું જાય. હવે જે દંડ દેવો એ દેવો. સાબાશ સાબાશ, લાખો ના મરીના મામા. કેવી મુશ્કેલી આવી ગઈ હતી બોલો. બોલવામાં કેવું કેવું રહ્યું જોયું. મારી નાખવાનો હતો એને બદલે આઈથી લાખ મળી. એમ જેને બોલતા આવડે એને બધી કોરથી ફાયદો થાય છે, અને ન બોલતા આવડે એને બધી કોરથી માર પડે છે. તમને બધી કોરથી માર પડે તો સમજી લેવાનું કે બોલતા આવડતું નથી. હા, કઈક બોલતા બોલતા શીખવું પડે.
સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે. સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે. તડે પડે જીવ ભવડે જ પ્રાણી, તડે પડે જીવ ભવડે જ પ્રાણી, તડે પડે પ્રાણી, તડે પડે જીવ ભવડે જ પ્રાણી. વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી.
મસ્ત સુવાક્યથી વિશ્વ બધું વખાણે, અને કુવાક્યથી બધા અફખોડે. ચડે પડે જીભ વડે જ પ્રાણી. લ્યો સાંભળો, આપણને બધાને એમ છે પગ વડે ચડીએ, મહેનતથી ચડીએ, પણ અહીં તો કીધું ચડે પડે જીભ વડે જ પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. જરાક વિચારીને બોલ. એક કોઈ દેશનો માણસ એક દેશમાં વયો ગયો, નીકળેલો ફરવાને, એમાં કોઈ દેશમાં ગયેલો, ત્યાંની ભાષા નહોતો જાણતો, એ દેશના કાનૂનથી અજાણે, કાયદા કાનૂન જાણે નહીં, એમાં કઈક ચાલવામાં કઈક ભૂલ પડી, પોલીસે પકડી લીધો, એના રાજ દરબારમાં હાજર કર્યો. એના પ્રત્યે બધાને બહુ મોટી શંકા થઈ ગઈ કે કોઈ આતંકવાદી લાગે છે. એટલે રાજાએ એને સાંભળ્યો બાંભળ્યો નહીં અને ફાંસીનો હુકમ આપ્યો, એને ફાંસી ચડાવી દે. આ ભાઈનો બહુ મગજ ગયો કે આ હારા અંધેરી નગરી ગંડુ રાજા ટકેશર ભાજા ટકેશર ખાજા કાંઈ જાણે સાંભળે નહીં, બસ મને ફાંસી. મેં શું એવું કર્યું છે મને ફાંસી? હા તો આ દેશમાં ફરવા આવ્યા ને વળી હું નિયમ લોપાઈ ગયો એ ખબર નહીં મને, આ ત્યાં પકડી લેવા ને ફાંસી. બહુ મગજ ગયો, સમજ્યા. પોલીસે પકડેલો ને ગાળો જ દેવા માંડ્યો રાજાને, હે તમારી જેવા મૂર્ખાઓ કેટલાક છે, તમારા કાયદા શું છે મને શું ખબર, અને મેં ક્યાં એવો તમારો કોઈ દેશદ્રોહ કર્યો છે, રાજદ્રોહ કર્યો છે? બસ સીધા ફાંસી ચડાવી દેવાના, તમારું નખો જ જાઓ ને તમારું નાશ થાવ. એ બધું બહુ બોલ્યો. હવે એના મંત્રીમંડળ ને બીજા બધા આ વાત સાંભળે, પણ આની ભાષા કોઈ સમજે નહીં. પણ બે મંત્રી હતા એ આ ભાષા જાણતા. એમાં એક મંત્રીને રાજાએ પૂછ્યું કે આ શું કહે છે, ત્યારે એને કીધું કે મહારાજ એ આપના ખૂબ વખાણ કરે છે. વખાણ કરે છે શું વખાણ કરે છે? હે, એમ કે છે કે આપ તો કેટલા દયાળુ છો, કેટલા પરોપકારી છો, કેટલું સરસ રાજ્ય ચલાવો છો. આપના રાજ્યમાં આવીને કોઈ નાની એવી ભૂલ કરે તેને ફાંસીએ દઈ દો છો એટલે રાજ્ય કેટલું સરસ ચાલે, કોઈ માણસ ગડબડ કરે નહીં. તમે બહુ સારું થયું, મને મારો દંડ આપ્યો, હું બહુ ખુશ છું. હું તમને આશીર્વાદ દઉં છું કે તમારું રાજ્ય ખૂબ વધો, તમે ખૂબ સુખી થાઓ. વાહ! રાજાને એમ થઈ ગયું કે સાબાશ, બહુ સારો માણસ છે, એટલે ફાંસીનો હુકમ રદ કર્યો, એને છોડી દેવામાં આવે. ઓલો બીજો મંત્રી હતો ને, એને એમ થયું કે મારે બેટા એને તો રાજાને ગોળી પાઈ, એ કે મહારાજ મને સાંભળશો? શું? તો કે હાવ ખોટું બોલે છે, એ ભાષા હું પણ જાણું છું. આને તમારા વખાણ નથી કર્યા તો? અરે, તમારીને ગાળવા દીધી છે, નો સંભળાય એવી, તમને મારે કહેવાય નહીં, કાનમાંથી કીડા પડે એવી ગાળવા દે છે તમને. એમ છે? તો કે હા, પૂછો એને, આ ખોટું બોલે. પછી રાજાએ ઓલા મંત્રીને પૂછ્યું, આ કે છે સાચું છે? મંત્રી કહ્યું, હા. તો તું મને ખોટી વાત કેમ કરે છે? બોલો. તો તું મને ખોટી વાત કેમ કરે છે? આ મને ગાળ્યું દે છે અને તું મને એમ કે છે કે તમારા વખાણ કરે, ખોટું કેમ બોલ્યો? તને ફાંસીએ દેવાના, તારા ખોટું બોલે. ત્યારે એને કીધું કે એક મિનિટ સાંભળશે મને, બોલ કે. ત્યારે કે મહારાજ, એ અજાણ્યા દેશનો માણસ છે, સાચું કે નહીં? તો કે એની પાસે કોઈ પિસ્તોલ, રિવોલ્વર, કોઈ ઝેરી પદાર્થ વસ્તુ નથી. તો કે નથી. તો એની કોઈ એવી ભૂલ નથી, એને કઈ આપણા રાજ્ય ઉપર બોમ્બ નાખ્યો છે? તો કે ના. સારું, તમે એને ફાંસી દઈ દો, એમાં એનું કઈ સારું થવાનું છે? તો કે ના. તો કે તમારું સારું થવાનું છે? તો કે ના. તો કે આ મંત્રી મહાશય તમને જે અર્થઘટન કરીને બતાવે છે એનું કઈ સારું થવાનું છે? તો કે ના. તો કે એને મારી નાખવાથી નથી તમારું સારું થવાનું, નથી એનું સારું થવાનું, નથી મારું સારું થવાનું, નથી આપણા રાજ્યનું કઈ સારું થવાનું. તો એને ફાંસીએ દઈને કામ શું છે? એટલે મેં એની વાણીનો આવું અર્થઘટન કર્યું કે એ તમારા વખાણ કરે છે. કહો, હારું છે એને ફાંસી દઈ દેવા? હું હારું છું? રાજા કે, આડી વાત સાચી છે, સાબાશ સાબાશ કે. સમજાણું? આ ઓલો મને હમણાં ઊંધે રસ્તે સડાવી દે કે, હા, એને ફાંસી દઈ દો. અને માગ માગ, તું જે માગી આપો એમ, તારી માંથી ખુશ થયો છું, તે બહુ સરસ અર્થઘટન કર્યું. કારણ કે એટલું જ માગું છું કે આને છોડી મૂકો. હા, એને નોલે બે બિચારા. આવું છે ભાઈ, વાણીની કમાલ બધી આવી છે. આવડે તો સુખી થવાય. અને આપણે માનીએ છીએ એ બધું સત્ય, તો હવે ભગવાન જાણે એટલું સાચું. આપણે બધા પકડીને બેઠા હોય હું કહું સાચું, બાકી તો પ્રભુ જાણે કેટલું સાચું કેટલું ખોટું. સોક્રેટિસ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહે છે કે મારે તમને કંઈક વાત કરવી છે. તો શું વાત છે? ત્યારે કે, ઓલા ભાઈ વિશે મારે તમને કહેવું છે. તો કે, અચ્છા, શું એ ભાઈની વાત છે? નેગેટિવ છે કે પોઝિટિવ? તો કે, વાત નેગેટિવ છે, મારે તમને કરવી છે. ત્યારે સોક્રેટિસે એને પ્રશ્ન પૂછ્યો કે જે ભાઈની તમે મને નેગેટિવ વાત કહેવા માગો છો, એ વાત તમે મને કરશો એમાં તમારું કઈ સારું થવાનું છે? તો કે ના. તો જેની તમે વાત મને કરશો એનું કઈ સારું થવાનું છે એ વાત મને કરો એમાં? તો કે ના. તો મારું કઈ સારું થવાનું છે એ વાત સાંભળવાથી? તો કે ના. ત્યારે સ્વકૃષિએ કીધું કે મારે એવી વાત સાંભળવાનો સમય નથી. બોલો. અને આપણું કેમ હોય છે કોઈ? કોઈક જો કોકની નિંદા ટીકાત્મક વાત આપણને કહેવા આવે તો બે કાન ઓછા પડે કે નહીં? લાંબા થઈ જાય. હવે એમ આપણું સારું થાય કઈ? કેનારાનું જેની વાત કરે છે એનું કઈ સારું થાય? શું કામ સમય બગાડીએ છીએ? જેમ નબળું બોલવાથી માણસ હેરાન થાય છે એમ નબળું સાંભળવાથી પણ હેરાન થાય છે. જેટલો વાણી વિવેક જોરદાર છે એટલો જ શ્રવણ વિવેક પણ જોરદાર છે. શું બોલવું ને શું ન બોલવું, શું સાંભળવું ને શું ન સાંભળવું જેમ મહત્વનું છે એમ જ આ બધું મહત્વનું છે. શું બોલવું શું ન બોલવું એ જેમ મહત્વનું છે એમ જ શું સાંભળવું ને શું ન સાંભળવું એ મહત્વનું છે. ગમે તે સાંભળાય નહીં એમાંથી બહુ બગડે છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા સમય વિનાની વાત અમૃત જેવી હોય છતાં વિષ જેવી લાગે છે. માટે કટાક્ષ યુક્ત વચન બોલવું નહીં. કોઈને ઉદ્વેગ થાય એવું વચન બોલવું નહીં. વાતથી વેર બંધાય છે ને વાતથી જનો વશ પણ થાય છે. જે કટુ વચન બોલે છે તે કુસંગી છે. આવું કહેતા આશીજી મહારાજ બોલે. વળી આધારણ સ્વામી કહે કટુ વચન કોઈને સારું લાગતું નથી. સાક્ષાત હરિ મળ્યા હોય અને તેને મોક્ષના દાતા માન્યા હોય તો પણ જો પ્રગટ ભગવાન પણ વારે વારે કડવું વચન કહે તો તે સારું લાગતું નથી અને દ્રોહ કરવા તૈયાર થાય છે. પાંડવો ભક્ત હતા અને ભગવાન પણ તેની સહાયતામાં હતા, હતા કે નહીં? પણ દ્રૌપદી એકવાર બોલ્યા કે આંધળાના તો આંધળા જ હોય. શું થયું એમાંથી? મહાભારત થયું. આપણા દેશના બે મોટામાં મોટા ઇતિહાસ, મોટામાં મોટા ગ્રંથ, સર્વથી વધારે લોકપ્રિય કે જેની સિરિયલો વખતે ભારતમાં કરિપું જેવી સ્થિતિ થતી, રામાયણ અને મહાભારત. એ રામાયણ પણ સીતાના શબ્દમાંથી થયું અને મહાભારત દ્રૌપદીના શબ્દમાંથી. જ્યારે તમે ઊંડું વિચારીને જોવો ત્યારે બે મહાભારત અને રામાયણ કડવા વેણમાંથી થયા છે. બોલો. દ્રૌપદી જો આ ન બોલ્યા હોત, આંધળાના આંધળા જ હોત, તો બધું પતી ગયું હતું. આને ઇન્દ્રપ્રસ્થ આપી દીધું હતું. એ લોકો હસ્તિનાપુર હતા, બે રાજ્ય થઈ ગયા હતા અલગ, હવ હવની રીતે હવ સુખી હતા, બધું બરાબર હતું. પણ આ બોલ્યા ને ઓલ્યા ભાઈથી પછી આ સહન નથી. એનાથી પછી જીરવાણું નહીં, એમાંથી મહાભારતનું યુદ્ધ થયું. આવું છે. અને સીતાજી જો એવું ન બોલ્યા હોત ખતરનાક, તો રામાયણ ન થાય. વારે વારે કટુ વચન બોલે તેની શ્રીહરિ સહાય કરતા નથી. તેની લોકમાં અપકીર્તિ થાય છે. કટુ વચન તે મોત વિનાનું મૃત્યુ છે. બોલો. એક પેલો વણકર હોય ને, સાલવણમાં વળો, એ સાલ વણતો હતો. પણ એની વાણી કડવી એટલે કોકે કીધું કે સાલ શું કામ વણે? તો કે બાદશાહને ભેટ કરવી છે. પણ કે તારી વાણી કડવી છે, તું બાદશાહને ભેટ દેવા જાય ને, બાદશાહ જો કઈક પૂછશે અને તું કઈક આડુંડું બોલી નાખીશ ને તો હામુથી દુઃખ આવશે. હો, તારું મોઢું મીઠું રાખજે. તો કે ગળું મીઠું કેમ થાય? તો કે હાકર ખાવા જ થાય. બોલો. એ આ સાલ વણતા વણતા કેટલી હાકર ખાઈ ગયો. રોજ હાકર મગાવે. બોલો. જીભ મીઠી કરવા હારું રાબ પીવે. સાલ તૈયાર થઈ, બાદશાહને દેવા ગયો, બાદશાહને આપી. અને સાલ જોઈને બાદશાહ એવો ખુશ થઈ ગયો, હા 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 શું સાલ બનાવી, મારા રાજ્યમાં આવા કારીગર છે કોઈ હાજર? તો કે છે, એક લાખ રૂપિયા ઇનામ આપો. બિરબલ બાજુમાં બેઠેલો, એના મનમાં એમ થયું કે હવે આ સાલ હારી છે, બધી વાત હારી, લાખ રૂપિયા આવ. આ રાજા મહારાજાઓનું તો કામ જ આવું. બિરબલે એમ કીધું કે આપી દઈએ છીએ લાખ રૂપિયા, પણ એને પૂછો તો ખરા કામમાં શું આવે. એટલે બાદશાહે પૂછ્યું કે ભાઈ આ શું કામમાં આવે? તક તમારી કબર ઉપર ઓઢાડવા થાય. બાદશાહ કે સાલાને તોપે દો, તોપે દો. બિરબલ કે એવું કરીએ, લાખે ન દેવા ને તોપે ન દેવો, થોડું ઘણું બિચારાને દઈ દો, યો જાય. તો કે સાલો એમ પતાવો જાઓ, ત્યાં પતાવ્યું આવી રીતે. આવું છે ભાઈ, એસી બાની બોલીએ, મનકા આપા ખોઈ, ઓરન કો શીતલ કરે આપ હું શીતલ હોય. એસી બાની બોલીએ, મનકા આપા ખોઈ, ઓરન કો શીતલ કરે અને આપો હી શીતલ હોય. મનકા આપા ખોય એટલે મનનો અભિમાન પડ્યું મૂકી, તમે એવી સરસ વાણી બોલો કે જે સાંભળે એને શાંતિ થાય અને તમને પોતાને પણ શાંતિ થાય. પણ હક નથી લેવા દેતું અહમ, અહંકારી માણસને હક જ ન થાય. એ પોતાને ને બીજાને ઉદ્વેગ થાય એવું બક્યા વગર, ભયા વગર રહે જ નહીં. તમારે શાંતિથી જીવવું અહંકારીને માટે અતિ દુર્લભ છે. કોઈ અહંકારી આ દુનિયામાં શાંતિ જીવ્યા નથી ને શાંતિથી કોઈને જીવવા દીધા નથી. એને હળી હંસા કર્યા જ કરે ને અહમ ને લઈને, બીજું કઈ ન હોય, બધું હાલતું એમ હાલતું જ હોય જગત આખું. પણ આને એમ થાય કે મારું અસ્તિત્વ હું પ્રગટ ન કરું તો હું હાઈ શું, એનો અર્થ હું, હે મારા અસ્તિત્વનું કોઈ મહત્વ જ નહીં ને એમ. માટે મારે તો કઈક આમાં ગણાવવું જોઈએ, કઈક મારું હોવું જોઈએ, હું લઈને કઈક થવું જોઈએ, એટલે હકણા મરે જ નહીં. સંભાળી લે બધો હવાલો, વગર દીધે ને વગર કીધે તમારે બધાની ખાંડ ખાંડ જ કરાઈ ઉડોઈ. અહંકારી કોઈ દી હકણો મરે નહીં. ભોગ લાગ્યા જેના ગ્રુપમાં કે જેના ઘરમાં અહંકારી પ્રાણી એકાદું આવી ગયું, મરી ગયા. રોજ ઉઠીને એની કઈક ને કઈક હોળી તમારો હોય હોય ને હોય. બોલો, એક જાય પછી શાંતિ, કાંઈ એક નો પ્રવેશી હોય ત્યાં સુધી શાંતિ. હવે સમજાય એવી વાત છે. એને બી સમજાતું હોય પણ મારા દીકરાનું ઈ મુકાય જ નહીં. દારૂડિયાને દારૂ ન છૂટે ને એમ ન છૂટે. બોલો, કાળ મુખાને કડકણા ભૂરકી બોલે વેણ, કાળોતરો એને કરડજો ભલે હોય નિજ શેણ. કાળ મુખાને કડકણા ભૂરકી બોલે વેણ, એને કાળોતરો કરડજો કે ભલે આપણા હોય હાવ નજીકના તોય. હક નહીં એને લઈને કોઈને, તારે શું કરવાનું? એને લઈને તો રોજ ઉઠીને ઘરમાં મીટિંગ થાય, 12 વાગે ને 2 વાગે ને સવારે વહેલું કામ ધંધે જવું હોય, પૂરી ઊંઘ થાય નહીં, કબજિયાત થાય, ટેન્શન લઈને માંદા પડાય, પછી નોકરી ધંધા હરખા થાય નહીં, પછી શેઠ રજા દઈ દે કે ખાવાના ફાંફા પડવા માંડે. આને લઈને હકત નહીં, ટાઈમ બગડ્યા જ કરે આપણો. બોલો, માથામાં કીડા ખતબીદ્યા જ કરે સંકલ્પ વિકલ્પ ના, એનું મન નવરું ભજનમાં લાગે નહીં. અને સંકલ્પ મોઢેથી ઓક્યા કરે અને એવું ઝેર ફેલાવ્યા કરે બધે. કાળમુખાને કરડકણાઓ ભૂરકી બોલે વેણ, કાળોતરો એને કરડજો ભલે હોય નિશેણ. નથી પેલી વાત આવતી કે ભાઈએ કીધું ભાઈ માચીસ છે છોક, તો બીડી હળગાવી. તો કે માચીસ ની શું જરૂર છે, ઓલે જીભે અડાડ. કે જીભે અડાડે બીડી હળગે, અરે કેટલા એના ઘર હળગી ગયા ભલામણા, બીડી નો હળગે જાતો. હા હા, અમુક ને તો એવી ખરાબ ટેવ હોય. એક રાજાએ બહુ મોટો મહેલ કરેલો, જોજો માણસો કેવા દુખી થાય છે આછે કરીને. બહુ સરસ મોટો મહેલ બનાવ્યો, બધા લોકો વખાણ કર્યો. હા, બધાએ વખાણ, બધાએ ને રાજાએ તેડાવ્યા. તો બધાએ આવ્યા, બધાએ મહેલ જોયો, બધાએ હારું બોલ્યા. પણ ગામના મુખી કાકાનો આવ્યા, જાજી જમીન ને જાજા સુખી એટલે પધાર્યા નહીં મુખી, એટલે રાજાએ ખાસ આમંત્રણ આપીને કીધું કે ભાઈ મુખી કાકા કેમ નથી આવ્યા, બોલાવો સમાચાર આપ્યા એટલે મુખી કાકા આવ્યા. ઘણાને વિશેષ સમાચાર કે આમંત્રણ હોય પછી જ પધારે, એમ સીધા કાળથી બાળથી નો આવે, એ તમને ખબર છે વ્યવહાર છે. એટલે કાકા આવ્યા, મેલ જોયો પણ મુખી કઈ બોલ્યા નહીં. એટલે રાજાએ પૂછ્યું કે મુખી કાકા કેમ તમને મેલ કેમ લાગ્યો એમ. ઠીક છે પણ આ રસ્તો બહુ હાંકડો છે, આ રસ્તો કેમ એટલો બધો હાંકડો રાખ્યો છે. ત્યારે રાજાએ કીધું કે મુખી કાકા દુશ્મનો એક સાથે પ્રવેશ ન કરી શકે મહેલમાં, માટે વિચારીને રસ્તો હાંકડો રાખ્યો છે. મુખી કાકાએ દાંત કાઢ્યા, મહારાજા તમે મરી જશો ત્યારે તમને બહાર કાઢવા કેટલી મુશ્કેલી પડશે, કેમ જે તમારું શરીર આચીના મદનિયા જેવું છે. લ્યો બોલ્યા, હે જો ખરા આ બોલ્યા, કઈક તમારું જાડું શરીર હાથી જવું, તમને બહાર કાઢવામાં રસ્તો હાંકડો પડશે. રાજાનો મગજ ગયો, પોલીસને હુકમ કર્યો, મુખી કાકાને જેલમાં પૂરી દો, જેલમાં પૂરી દીધા. હરખું બોલ્યા હોત તો મીઠાઈ ખાવા મળત, જેલ મળી જલેબી ને બદલે. હાજે મુખી કાકા ઘરે નો આવ્યા એટલે પટલાણી બીજા ત્રીજા ને પૂછવા માંડ્યા કે કાકા ક્યાં વ્યાઈ ગયા. કોકે કીધું કે રાજા એ જેલમાં પૂર્યા છે. એટલે પટલાણી દરબારમાં આવ્યા, મારા પતિને જેલમાં કેમ પૂર્યા. રાજાએ કીધું કે ભાઈ તમારા પતિએ બહુ ખરાબ વાત કરી. કે શું ખરાબ વાત કરી? તો કે રાજ્યનો માર્ગ મહેલનો હાંકડો રાખ્યો છે, તો તમે જાડા છો તે તમને આમાં કાઢવામાં તકલીફ નહીં પડે. તો કે મારા પતિ મૂરખ, એને બોલતા ન આવડ્યું, કે સમજાણું તમે બહાર ન નીકળી શકો એમ હો તો તમારા કટકા કરીને બહાર કઢાય, એને આવી વાત શું કામ કરવી જોઈએ. રાજા કે આને પૂરો આને પૂરો, જ્યાં પટલાણી જેલમાં પૂર્યા. સાંજ પડી એટલે માતા પિતા બેન નો ભાડ્યા એટલે એનો છોકરો હતો એ આવ્યો, રાજાની આગળ વાત કરી કે મારા માતા પિતાની કેમ પૂર્યા. રાજા કે ભાઈ આવું થયું, ત્યારે કે બે મૂરખ, વાત કરતા શીખવું જોઈએ, વિવેક શતક સાંભળ્યા વગરના. હે તો એમાં હું ભાઈ જાડા હોય તો રસ્તેથી કાઢવા પડે ને વળી કટકા કરવા પડે એવી વાત જ ક્યાં છે? આને ખાડો ખોદીને દાટી ન દેવાય કે? જીવાગ્રે બંધનમ પ્રાપ્તમ જીવાગ્રે મરણમ ધ્રુવમ લક્ષ્મીર વસતી જીવાગ્રે જીવાગ્રે મિત્ર બાંધવ. એટલે કોઈ કવિએ કીધું કે ભાઈ જીભમાં જ બંધન રહેલું છે અને જીભમાં જ મુક્તિ રહેલી છે, અને જીભમાં જ મરણ રહેલું છે અને જીભમાં જ જીવન રહેલું છે, જીભમાં જ લક્ષ્મી રહેલી છે અને જીભમાં જ દુકાળ રહેલો છે, ગરીબાઈ રહેલી છે, અને જીભમાં જ મિત્ર અને બંધુ રહેલા છે અને જીભમાં જ શત્રુ દુશ્મન રહેલા છે. જીભમાં એટલું બધું છે. ઓલી વાત તો આપણે ઘણી વખત કરી છે, પેલા દરજીને પટેલે રીંગણા આપ્યા, ઘેરે મોકલાવીને કીધું કે રીંગણાને શાક કરજો, ને ઘેરે ગયા શાક ભાડ્યું નહીં, ટીંડોરાનું ભાડ્યું, મગજ ગયો રીંગણાનું કર્યું કેમ નહીં એના ઘરનાને કે, પણ કે હવે ટીંડોરા સુધા નહીં ખેતા, તે કર્યું તે સાંજે રીંગણાનું હાલી નીકળી છો તેમ માનતી નથી, ગજને કાતર લઈને માંડ્યા ટીપવા, ને કીધું મોઢું બતાવતી નહીં, કુવોય નહીં જડતો તને, બાઈને બહુ દુઃખ લાગી ગયું, કુવે પડીને મરી ગઈ. બોલો એક શબ્દમાં કામ થઈ ગયું. અને પછી એ મુંબઈ ગયા હતા, બાર વર એમના માથે રોટલા ઘડ્યા ને બાર વર્ષે ઠેકાણે ભળ્યા. સમજાણું આવું બનેલું. એવો નડિયાદમાં બેઠો બેઠો આ વાત કરતો હતો કે થાંભલન ટેકે આંખો વીછી ને બેઠેલા નાણી કાકા કે સ્વામી એ મારા બાપાના દાદા થાય હગા, અને તમે કહો છો એ વાત હા વાંચી. એને ખોટું ન લીધું કે હા વાંચી મને ખબર છે કે પછી મુંબઈ ગયા હતા, બાર વર્ષે ઠેકાણા પડ્યા હતા, કેસ થયો હતો એની માથે, હેરાન હેરાન થઈ ગયા કેસ. આ રીંગણા આ દિશા કરી સમજ્યા. એટલે ગમે એવા વેણ બોલવામાં કઈ શાંતિ છે નહી. રામાયણમાં ત્રણ જગ્યાએ મોડ છે, ઇતિહાસ આમ ટર્નિંગ પોઈન્ટ લે છે, ને ત્રણેય જગ્યાએ કડવી વાણીથી જ આ વાત બની. વાણી વિવેક વિનયની હોય ત્યાં દશા થાય. પહેલું તો જાણે મંથરા બોલી ગમે એમ, કઈ કઈ આગળ એવી ચડાવી એવી ચડાવી કઈ કઈ ને, અને પછી કઈ કઈ ગમે એમ બોલીને દશરથને ઉશ્કેર્યા, રામને વનવાસ અપાયો, ત્યાં ઇતિહાસ બદલ્યો, અને ત્રીજું લક્ષ્મણજીની આગળ સીતા ગમે એમ બોલ્યા અને લક્ષ્મણને દુખ્યા. આ ત્રણેય જગ્યાએ સ્ત્રીઓએ આ કામ કર્યું. આમ તો છે ને આવું બધું કડવું બોલવામાં એમનો જરા આગળ પડતો ભાગ ખરો. હા, પુરુષો બધા દૂધમાં ધોયેલા નહીં, પણ આમાં નામ એનું આવે જ વધારે. ગમે એવું બોલવા માંડ્યો તરત જ, તમારે ભૂખા કાઢી નાખે. નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે જયારે ભગવાન રામ મારીચની પાછળ ગયા અને સીતાજી ગમે એમ બોલ્યા, લક્ષ્મણને બહુ દુઃખ થયું, ત્યારે વૈદીએ વચનના લક્ષ્મણને લગાડ્યા બાણ. તું જાણે રામ મરે વરે મુજને, તે નવરું તજીશું પ્રાણ. જો બોલો. કરવા બેન ન કાઢીએ જૈસે વાયસ ઘોર, બ્રહ્માનંદ સ્વામી બોલે. કરવા વેણ ન કાઢીએ જૈસે વાયસ ઘોર, સુનત પથ્થર લે હાથ મે સબ કોઈ તાડત દૂર. કાગડો અને ગોળ એવી વાણી બોલે કોઈને ગમે નહીં, બધા પાણા લઈને એને ઉડાડે. સબ કોઈ તાડત દૂર, વૃથા બકવાદ ન કરનો, જામે હી નહી હરી કથા વચન સો કાન ન ધરનો, દાખત બ્રહ્માનંદ ફેર ચોરાશી ફરવા, જૈસે વાયસ ઘોર કાઢીએ બેન ન કરવા. ભાઈ જેમાં ભગવાનની વાત ન હોય, જેમાં કઈ વિવેક ન હોય એવી વાતો કરવી નહીં, એનાથી કઈ સુખ થાય નહીં, કાગડા ને ઘોડ જેવા ગણાય એમ સ્વામીએ કીધું. અને વગર વિચાર્યું ગમે એવું બોલી નાખીએ છીએ, પછી હામાને વાગી જાય છે, અને પછી એને ઈ જાતું નથી, એમાંથી બહુ દુઃખ આવે છે. જાણું મન મોતી ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં એમ કે છે. કોઈ કવિએ કહ્યું, ઘોડું ભાંગ્યું ખેલતા, મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. માટે બહુ વાયડાઈમાં હારું નહીં, અને બધી વાયડાઈ વધારે પડતી અહંકારમાં જ થતી હોય છે. માની અકોણાના આકરા અહંકારીઓ છે ને એ હખણા મરે જ નહીં. ગોપાલ સ્વામીની વાતમાં વાત છે. સ્વામી કહે છે કે હે દેવો, જે પુરુષ પોતાના કલ્યાણની ઈચ્છે તે પુરુષ જે તે બીજા કોઈને કઠણ વચને કરીને તિરસ્કાર કરે એવો ન થાય. ધર્મવાળો પુરુષ જે તે બીજાને બાળે એવી જે રૂખી વાણી તેને નિત્ય વર્જે. પારિકા મર્મસ્થળને પીડનારો અને રૂખી છે વાણી જેની, એવો અને તે વાણી રૂપી કાંટે કરીને મનુષ્યને પીડતો એવો જે પુરુષ, તે અત્યંત શોભાય રહીત જાણવો, અત્યંત શોભાય રહીત. ઓલી વાત પણ આપણે ઘણી વખત કરી છે. પેલા વડનગરમાં સ્વામી ઈશ્વરચંદ્રદાસજી બેઠા હતા, કોઈ લાકડાની ગાડી લઈને પટેલ નીકળ્યા, મંદિરના પગથિયા ઉતરતા કોઈ ભગતે પૂછ્યું કે શું પટેલ લાકડા લેવા, કે તારા સ્વામીને બાળવા. લ્યા બક્યા સ્વામી અંદર સાંભળી ગયા ને બોલ્યા આજ જ તારે કામ લાગશે. ઘરે જઈને ગાડું છોડ્યું ને એટેક આવ્યો, એને ઉપાડ્યો મહણી અને આ ગાડું સીધું ન્યા લઈ ગયું, એમાં ઈ લાકડા માં બેડ્યો, સાપ લાગ્યો, એક શબ્દ બગાડી નાખ્યું બધું. આવું છે બકવાસ, આ બધો બકવાસ કહેવાય. ઘણા માણસને અમથું કઈ ને કઈ બીક બીક કરવાની બહુ ટેવ હોય. સુરતમાં વરાસા રોડ ઉપર કઈક ચોરી થયેલી, પોલીસ બધી ઘણી આટા મારે, તે રત્ન કલાકારો બે આયલા જતા હતા. હમથામતા બક કેવો હમથામતા, એમ થયું હું તો ચોરી થઈ, બધી બધી ભાઈડે કરી ગયા, બોકા કાઢીને પોલીસ ભલે આટા મારે, હું મને કરી લે, બધી ચોરી મેં કરી, કરી કઈ નતી ને બક્યો, હમથામતો હોશિયારી મારા. વાયરલેસ માં પોલીસ સાંભળી ગઈ, પકડીને ગાળી દીધા, 6 મહિનાની જેલ થઈ. હમથી હમથી દેવળિયામાં સ્વામીએ બ્રાહ્મણોને પૂછ્યું હતું, ગોપાલ સ્વામી તમારી અટક કઈ, તે આછે કરીને બોલ્યા ગોટાળી. સ્વામી કે તથાસ્તુ. તે કહેવાય છે કે બધા તોગડા થયા બોતડા કે ને બોલવા જીભ જલાય, એ કહે છે કે પેઢીઓ હોય દેવું રહ્યું, બકવાસ કર્યો ને એમાં. એક પારધી હતો, જંગલમાં શિકાર કરવા ગયેલો, તે આખો દી આંટા માર્યા ને શિકાર કઈ મળ્યો નહીં, પછી એક ઝાડવા નીચે જઈને બેઠો, આમ છે આમ તો આમ ખોચરા કરે ભો ભણ, એમાં ન્યાય ખોપરી પડેલી, તે ખોપરી યારે માંડ્યો વાત કરવા, એ ખોપરી હેંક તારી આવી દિશા કેમ થઈ, સમજ્યા? આશ્ચર્ય થયું, ખોપરી બોલી એની અરે કે બકવાસ કરવાથી. એટલે આ કે હું વાત કરીશ, તો હા હા બકવાસ કરવાથી મારી આ દિશા થઈ. ખોપરી અરે વાતો કરી, આને તો આશ્ચર્યનો પાર ન રહ્યો, કોણ જાણે હું થયું, તેની હસી સીધો ધોળ્યો, આવ્યો રાજાના દરબારમાં. રાજાને કે છે કે મહા મોટું આશ્ચર્ય છે ને હું તમને બતાવું. કે હું છે? અરે મહા મોટું આશ્ચર્ય, કેતો ખરો. તો કે જંગલમાં એક ઝાડ નીચે ખોપરી પડી છે, એ બોલે છે. રાજા કે મૂર્ખ્યા, ખોપરી જ બોલતી છે. અરે બોલે છે, હું સાંભળીને આવ્યો. તો કે હોય નહીં કોઈ દી, ખોપરી બોલે જ નહીં. અરે બોલે છે. અરે ન બોલે, જાને માથું ચડાય વગેરે. અરે તમારી હારે હાલો જોવા આવો, ખોપરી બોલે. રાજાને લઈને આવ્યો, ખોપરી પડી હતી ન્યાય, અને આવીને ખોપરીને કે તારી દશા આવી કેમ થઈ, કોઈ અવાજ જ નહીં. અરે બોલ ને, હમણાં બોલતી હતી ને, તારી દશા આવી કેમ થઈ? કાંઈ ખોપરી બોલી નહીં, માને પરિશો વળ્યો, ખાલી આ કરીને કાંઈ એને ન બોલી, તે ન જ બોલી. અરે બોલ, તું હમણાં બોલતી અટાણે બોલતી નથી. રાજા કે તારી જાતના મને આઠ ધક્કો ખાવ, તરવાર કાઢીને ઝેર ડોકામાં મારી, પારધીનું ડોકું કપાઈ ગયું, સમજાણું. અને એ ડોકું દડતું દડતું ઓલી ખોપરી ભાઈ આવ્યું, તો એ ખોપરી ધીમે રહીને બોલી, તારી દશા આવી કેમ થઈ? તો એને કીધું બકવાસ કરવાથી. ઘણાને અમથે અમથો બકવાસ કરવાની ટેવ હોય, લવરી કર્યા વગેરે હાલે જ નહીં, તમારે બક 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 કર્યા જ કરે, બહુ બકે બહુ બકે. અને માણાનું મોઢું નવરું નહીં, જો એમાં બાયું તો બહુ ભૂલભીલ કરે, જેટલું હોય એટલું એક હારે વાતું કરે, બધું બોલે. પુરુષો તો છે ને બીડી પીવે, તમાકુ ખાય, પાન ખાય, કઈ ચાવી ચાવી કરે, એમ મોઢાને કામે લગાડ્યા, એટલે એમાં એનું મોઢું રોકાયેલું રહે, હોકો પીવે, સમજ્યા. બાયો નથી, બધું આપણે કરવા દેતા નથી, અને આમથી હોકો પીવે તો ભૂંડી બહુ લાગે, ન પીવા દેવાય, એમાં કઈ ખોટું નહીં. અને હવે એનું મોઢું નવરું એટલે પછી બક બક કરે, અને દુઃખ ઉભા કર્યા કરે. માટે વાણી વિવેક દરેકને માટે અતિ જરૂરી છે. આજનો આખો ટોપિક છે. બ્રહ્મચારી અચિંત્યાનંદજીએ કહ્યું કે ભાઈ, સમયોચિત વાણી બોલે એ જ માણસ સુખી થાય છે. આ કથામાંથી આપણે બધા શીખશું સમયોચિત વાણી બોલવાનું. હજી વાણી વિશે ઘણું બધું છે, એ આપણે આવતી સભામાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.